Namaste. Good afternoon. Good evening. J.K. Uhoyte. Panchmo Shabd. Meditation. Dhyan. આપણા યોગમાં ધ્યાન બહુ જ સરસ રીતે સમજજો. અમારા કેન્દ્ર પર રોજ સાંજે ધ્યાન થાય છે, રોજ જ. આપણા આશ્રમમાં કલેક્ટિવ મેડિટેશન સમાધિ પાસે રોજ જ સાંજે હોય છે. અને વ્યક્તિઓ પ્રશ્ન કરે છે, કોણ ધ્યાન કરાવે, કોણ ધ્યાન કરાવે? જ્યારે આપણે જે સૌથી પહેલા સમજવું જોઈએ તે એ સમજવું જોઈએ, કોણ ધ્યાન કરે? બરાબર સમજો, હું ધ્યાન કરવા બેસું, તમે ધ્યાન કરવા બેસો, ધ્યાન કોણ કરે? આ મારી અંદર રહેલો ચૈત્ય પુરુષ, એને ધ્યાન કરવાનું છે. એને કોઈ ધ્યાનની આવશ્યકતા નથી. આત્માને ધ્યાન કરવાની જરૂર નથી. બહુ જ સરસ રીતે સમજો, વસ્તુ આસાન છે. ધ્યાન કરવું કે ધ્યાનમાં દાખલ થવું એ આપણે બહુ જ જુદી રીતે ગૂંચવણ વાળી ક્રિયાઓ બનાવીને, નાક દબાવીને, શીર્ષાસન કરીને અને હાથ પગ ઊંચા નીચા કરીને ધ્યાન કરવાની પદ્ધતિઓ વિકસાવીને એક બાહ્ય આચારમાં ધ્યાનને દાખલ કરી દઈએ છીએ. બહુ જ જુદી રીતની ધ્યાનની વાતો આપણને શ્રી માતાજી અને શ્રી અરવિંદ સમજાવે છે. ધ્યાન કોણ કરે? આત્માએ ધ્યાન કરવાની જરૂર નથી. એ જાતે સચ્ચિદાનંદ છે. તો એના ત્રણ જે મેનેજર્સ છે ને, મનોમય પુરુષ, પ્રાણમય પુરુષ, અન્નમય પુરુષ, ધ ફિઝિકલ બીંગ, ધ વાઇટલ બીંગ એન્ડ ધ મેન્ટલ બીંગ, આ ત્રણને જરૂર છે ધ્યાન કરવાની. અને તેમાં સૌથી વધારે જરૂર છે મનોમય પુરુષ. અન્નમય પુરુષને શું છે? શરીર સ્થિર કરવાનું, એટલે એને માટે ધ્યાન થાય. નિષ્ક્રિય, સ્થિર, એક સુંદર અવસ્થામાં આપણે બેઠેલા હોઈએ, આપણી લાગણીઓના વિસ્તારને પોતાની અંદર સંકેલી લઈએ. પ્રાણમય, પ્રાણના આવેગોને, કામનાઓને, ઈચ્છાઓને પોતાની અંદર સંકેલી લઈએ. અને આ મન જે ચોગર દમ ભમે, એને સૌથી વધારે ધ્યાનની આવશ્યકતા છે. જો અન્નમય, પ્રાણમય અને મનોમય આ ત્રણ વિભાગો આપણે બરાબર સમજ્યા હોઈએ અને એ ત્રણે ત્રણને યોગ્ય સ્થાને બિરાજવાનું અને ધ્યાન ક્યાં કરવાનું, કઈ રીતે કરવાનું, તો કે આ ત્રણ જે મેનેજર્સ છે એને માલિક કહે છે તેના પર ધ્યાન આપવાનું. ક્લાસરૂમની અંદર બધા બેઠા હોય અને શિક્ષક શીખવતા હોય અને એક છોકરો મોબાઈલ ચાલુ કરે, એટલે પેલો એની પાસે જાય, તારું ધ્યાન ક્યાં છે? વેર ઇઝ યોર એટેન્શન? આપણે ધ્યાન શબ્દનો ઉપયોગ આ રીતે કરીએ છીએ. તમારું ધ્યાન અત્યારે ક્યાં છે? મેં કહ્યું તે તમારા ધ્યાનમાં છે? બહાર નીકળતા પહેલા પૂછવામાં આવે, આટલી આટલી વસ્તુ લેતા આવજો, ધ્યાનમાં રહ્યું છે ને? બહુ સિમ્પલ અર્થ છે ધ્યાનનો. આપણે સિદ્ધ સમાધિની જ વાત કરીએ, ધ્યાનને લઈને સિદ્ધિ નિર્વિકલ્પની જ કલ્પના કરીએ એટલે અઘરું લાગે. મેડિટેશન ઇઝ એટેન્શન વિધાઉટ ટેન્શન. એકદમ સિમ્પલ. Attention of the mind, attention of the vital, attention of the physical on the presence of the divine. મારી અંદર રહેલા ચૈત્ય પુરુષના હુકમને આધીન થવા માટે મારું મન, મારા પ્રાણ, મારા શરીર શાંત થઈને એના પ્રત્યે, એના હુકમ પ્રત્યે, એની અસર પ્રત્યે ખુલ્લા થાય, એ આપણા યોગમાં ધ્યાનની પ્રક્રિયા છે. એક વ્યક્તિ ધ્યાન કેન્દ્રમાં જાય, મારા કેન્દ્રની વાત કરું છું, અમુક દિવસો સુધી નિયમિત આવે, પછી દેખાઈથી બંધ થઈ જાય, ભૂલે ચૂકે રસ્તામાં મળી જાય, કેમ દેખાતા નથી? મને છે ને હાઈપર ટેન્શન હતું અને બ્લડ પ્રેશર વધારે હતું, ને મારા ડોક્ટરે મને કહ્યું કે તમે મેડિટેશન કરો તો તમને ફાયદો થશે, એટલે હું તમારે ત્યાં આવતી હતી. આઈ એમ સોરી, આવતી હતી કારણ કે એ બેન હતી. હા, હું મારી વાત નથી કરતો, પણ એટલે હું તમારે ત્યાં આવતી હતી. પણ તમને કહું, મારું હાઈપર ટેન્શન ને બ્લડ પ્રેશર ચાલી ગયા, બસ એટલે મારે ધ્યાન બંધ કરી દીધું. ફાઇન, એ ઉપયોગ પણ છે, એ ઉપયોગ નથી એવું નથી. કોઈને ચિંતા મુક્તિ જોઈએ, કોઈને રોગ મુક્તિ જોઈએ, કોઈને પોતાના તણાવમાંથી મુક્તિ જોઈએ, કોઈને કંઈક શાંતિ જોઈએ, કોઈની વાત ભૂલી જવાની. આપણે શા માટે ધ્યાન કરીએ? મા શ્રી અરવિંદની સાથે જોડાયેલા આપણે શા માટે ધ્યાન કરીએ? આ એક મકસદ એટલો સ્પષ્ટ હોવો જોઈએ કે એક એવી અવસ્થા આપણે પ્રાપ્ત કરવી છે જેમાં આપણી અંદર જે પ્રભુનો અંશ છે એ ચિંગારી માત્ર નહીં રહે, સૂર્ય સુધી પહોંચે, અને તેમાં મારી પર મનનું શાસન છે, તે મન ઝૂકીને શાંત થઈને પ્રભુના પ્રત્યે વળે, ઉદ્ઘાટિત થાય. મારા પ્રાણ, મારા શરીર અને એ શાંત મન, તેની અંદર કંઈક દિવ્ય શાંતિનો પ્રવેશ અવતરણ થાય. આ એક નાનો વસ્તુ પુસ્તક છે, હું તમને લોકોને વાંચવાનો રેકમેન્ડ કરીશ. શેરબેનનું બેઝિસ ઓફ યોગા, યોગ સાધનાના પાયા. બરાબર કપડા પર પાયા મારીને ધોઈએ ને, હવે તો બધા વોશિંગ મશીનમાં ધોઈએ, પણ માથા પર પાયા મારીને ધોવું પડે એ પાયા નહીં, ફાઉન્ડેશન, બેઝિસ. અને એના પહેલા પ્રકરણનું પહેલો પત્ર, ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ મેક એ ફાઉન્ડેશન ઇન યોગા ઇફ ધ માઇન્ડ ઇઝ રેસ્ટલેસ. તમારું મન અતિ ચંચળ હોય તો આ યોગ સાધનાની અંદર યોગ્ય પાયો રચાવવો સંભવ નથી. મનની ચંચળતા અને એ મનની ચંચળતાની ઉપર વિજય મનોજય. ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ મેક અ ફાઉન્ડેશન ઇન યોગા ઇફ ધ માઇન્ડ ઇઝ રેસ્ટલેસ. ધ ફર્સ્ટ થિંગ નીડેડ ઇઝ ક્વાયટ ઇન ધી માઇન્ડ. પહેલી જરૂરિયાત યોગ સાધનાની અંદર જે છે સાયકિસાઇઝેશન ને માટે પણ ચૈત્ય પુરુષ અંદરથી બહાર અગ્રયાયી બને તેને માટે પણ જે પહેલી જરૂરિયાત છે the first thing needed a pehli zaruriyat is quiet in the mind manma shanti also to merge the personal consciousness is not the first aim of the yoga apni chetna ne laya pamadi devi પરમ ચેતનાની અંદર એ યોગનું પ્રથમ લક્ષ્ય નથી. The first aim યોગના આરંભનું પ્રથમ લક્ષ્ય છે is to open it to a higher spiritual consciousness. આપણા મનને આપણી ચેતનાને ખુલ્લું કરવું કોઈક ઉચ્ચતર આધ્યાત્મિક ચેતના પ્રત્યે. એન્ડ ફોર ધીસ ઓલ્સો એ ક્વાયટ માઇન્ડ ઇઝ ધ ફર્સ્ટ નીડ. અને એને માટે પણ એક શાંત મન એ પહેલી જરૂરિયાત છે. The first thing to do in the sadhana is to get a settled peace and silence in the mind. Sadhana ma je pehli vastu karvani chhe te e ke apna man ni andar ek maun ane shanti prasthapit thai, settle thai. Otherwise you may have experiences. Ev nahi hoy તો કદાચ તમને અનુભવો પણ પ્રાપ્ત થાય, બટ નથિંગ વિલ બી પરમેનન્ટ. પણ કશું કાયમનું તમે પ્રાપ્ત નહીં કરશો, એ કાયમ ટકશે નહીં. ઇટ ઇઝ ઇન ધ સાયલન્ટ માઇન્ડ ધેટ ધ ટ્રુ કોન્શિયસનેસ કેન બી બિલ્ટ. શાંત મનની અંદર સાચી ચેતના રચી શકાય છે. બહુ જ જરૂરી વાત. આ આપણા યોગની અંદર શ્રી માતાજી જાતે પોતે ધ્યાન કરવા બેસતા અને વિદ્યાર્થીઓ અને સાધકોને પ્રોત્સાહિત કરતા કે તમને પણ સાથે ધ્યાન કરો. અને તે જ રીતે એ જ પરંપરામાં દર ગુરુ અને રવિવારનું પ્લેગ્રાઉન્ડનું મેડિટેશન હજુ પણ આશ્રમમાં ચાલુ રહ્યું છે. એ ધ્યાનનું મહત્વ છે. દર દર્શન દિવસે સવારે ધ્યાન સમાધિ પાસે હોય એ પરંપરા પણ માતાજીએ જાતે જ પ્રસ્થાપિત કરી હતી. પરંપરાઓ સમયાનુસાર બદલાતી હોય છે. પહેલા ધ્યાનનો સમય રહેતો હતો સવારે 10 થી 10:30, યાદ હશે આપને. એ દિવસોમાં સવારના પોરમાં દર્શન દિવસ હોવાથી શ્રી માતાજી જાતે એમના પણ આપણને દર્શન થાય અને પછી 200 કે 400 કસેથી લઈ આવીએ એ સમાધિ પાસે પાથરી દેવામાં આવે કે 10:30 વાગે પાછા 10 થી 10:30 ધ્યાન છે એટલે પાછા 10 વાગે આવવાનું છે એટલે આપણે આવીને આપણા ચારસા પર બેસીશું, કોઈ બીજું બેસે નહીં, ધ્યાનની જગ્યા રોકી દેવાની. એટલી વિચિત્ર પરંપરા સાધકોએ શરૂ કરી. 10 થી 10:30 ના ધ્યાનમાં ટુવાલ પથરાય, આસન પથરાય, ચારસા પથરાય, સાદડી પથરાય. એક દિવસ સવારના પૂરમાં બધા ધ્યાન કરવા પાથરીને ગયેલા પાછા આવ્યા, બધું ગાયા, બધું. આ પ્રવૃત્તિ બહુ શોભાસ્પદ નથી. આમાંથી પસાર થઈ ચૂકેલા છીએ એટલે બહુ ઓથેન્ટિક વાત કરું છું, ગપગોળાની વાત નથી કરતો. અને પછી તો એમ લાગ્યું માતાજીને ગયા પછીથી કે આપણે ધ્યાનનો સમય જ બદલી નાખો, સવારના 6 વાગ્યાનું ધ્યાન કરી દીધું, મોર્નિંગ 6 o'clock. ધ્યાનનું મહત્વ છે. કેટલા વાગે કઈ રીતે કરીએ એના કોઈ જડ નિયમો બનાવી દેવાની જરૂર નથી, પણ આરંભમાં એક સ્થાન નક્કી કર્યું હોય, ધ્યાન વિશે ખરેખર શીખવું હોય તો પવિત્રતાનું એક નાનું પુસ્તક છે, આશ્રમથી જ પબ્લિશ થયેલું, અને નાનું પુસ્તક એટલે મોટે ભાગે 8 પાનાનું પુસ્તક છે, માત્ર 8 પાનાનું, ઓન મેડિટેશન એન્ડ ડિસિપ્લિન. એમાંના પહેલા જે પાના છે તે 3 કે 4 જે પાના છે તે ઓન મેડિટેશન છે, અને ત્યાર પછીના જે બાકીના પાના છે એ ઓન ડિસિપ્લિન છે. એને જે 4 પાનામાં સમજાવ્યું છે એ પૂરેપૂરી ધ્યાનની સમજ આવી જાય છે. આઈ વુડ રિક્વેસ્ટ કે તમે વાંચો. હશે અહીંયા પણ કદાચ સેલ્સ ખરું કે નહીં? અહીંયા
સેલ્સ નથી, લાઇબ્રેરી છે.
ઓન મેડિટેશન એન્ડ ડિસિપ્લિન શું કહે છે એમાં, કે પહેલું એક વસ્તુ નક્કી કરો ધ્યાનનું સ્થળ, અને બીજી વસ્તુ નક્કી કરો ધ્યાનનો સમય. કારણ કે શરીરને શું આદત છે? નિયમિતતાની. એને રિપીટેડ જે ક્રિયામાંથી પસાર કરો ચોક્કસ સમયે ચોક્કસ સ્થળે તેની આદત પડે છે. એટલા માટે પોતાના ઘરમાં પણ પોતાનું સ્થાન નક્કી કરી દેવાનું, અને પોતાનો સમય નક્કી કરી દેવાનો, અને જે સમય ધ્યાનને માટે 10 મિનિટ 20 મિનિટ 40 મિનિટ જે નક્કી કરી હોય તે કોઈ તમને ખલેલ કરે નહીં એ રીતની તકેદારી રાખવી. એન્ડ ધેન વી હેવ ટુ સિટ. શરીર ઢીલું નહીં રાખવું. હું એક્ઝેક્ટ પેલા પાનામાં જે વાંચ્યું છે ને તેનું જ ગુજરાતી સારાંશ કહી રહ્યો છે. આપણે કરોડરજ્જુ સીધી રહે એ હિતાવ છે. સુતા સુતા ધ્યાન કરવું નહીં, કારણ કે ઊંઘ આવી જશે. બેઠા બેઠા કરીએ તો પણ આવી જાય છે. અને કેટલીક વાર તમારામાંથી પણ કોઈએ અનુભવ્યું હશે, સવારના 6 વાગ્યાના ધ્યાનમાં આશ્રમની સમાધિ પાસે કોઈ ચોખ્ખા ખાય તે તો એ જાતે ખાય, પણ જયારે નસકોરા બોલે પ્લીઝ એ અવસ્થામાં આપણે દાખલ નથી થવું. પણ હું તમને કહું, બરાબર સમજો, અને આ ધ્યાનના વિષયમાં જ એ આવશે. મને તારા દીદી એ વાત કરી છે, કરી હતી, તારાવિધિ છે હજુ, એટલે તમે પૂછી શકો કે કેવેલ ભાઈ સાચું બોલતા હતા કે જુઠ્ઠું બોલતા હતા. ખૂબ પ્લેગ્રાઉન્ડ પર શારીરિક રમતો રમીને કસરતો કરીને પછી માતાજીનો જે ક્વેશ્ચન આન્સર્સનો ક્લાસ હોય એ ક્લાસ માતાજી જાતે લે, સાધકો સવાલ પૂછે માતાજી જવાબ આપે, તેમાં માતાજીની ખુશીનો પાયો પકડીને એટલે કે પગ પકડીને બેસતા, ધેટ વોઝ ધ પ્રિવિલેજ. શું કરે, થાકી ગયા હોય રમી રમીને કસરત કરીને એટલે ત્યાં બેસીને આંખ બંધ થઈ જાય ને ઊંઘ આવી જાય. ધીસ ઇઝ વોટ શી હેડ ટોલ્ડ, કે ઊંઘ આવી જાય. એટલે એને ધીરે રહીને માતાજીને કહ્યું કે માતાજી હું નહીં બેસું આ ક્લાસમાં, તો જો કેવી વસ્તુ છે, આપણે અત્યારે કોન્વર્સેશન્સ વાંચીએ છીએ અને આપણને એમ થાય કે કેવી સદભાગી વ્યક્તિઓ કે જે માતાજીની પ્રત્યક્ષ હાજરીમાં બેસીને આ કોન્વર્સેશન્સ સાંભળતા હતા. ખરેખર સદભાગી, સાંભળજો માતાજીનો જવાબ. માતાજી કહે ના તું શા માટે એબસેન્ટ રહે, તો કે માં મને ઊંઘ આવી જાય છે, હું તમારી પાસે બેઠેલી હોઉં છું પણ હું ઊંઘી જાઉં છું. તો માતાજી તો સારું ઊંઘી જશે, ઓકે સ્લીપ, નથિંગ રોંગ ઇન ઇટ. કારણ કે આપણને એવી આદત પડી ગઈ છે કે મન શાંત થાય એટલે ઊંઘી જાય, પણ એક જુદી આદત પાડવી છે. એટલે જો કરોડરજ્જુ સિદ્ધિ રહે, ખુરશી પર બેસાય અને જમીન પર પલાઠી વાળીને બેઠા હોઈએ તો એ બધું ઈચ્છનીય છે. આ વાક્યો કરોડરજ્જુ સિદ્ધિ રહે અને સૂતા સૂતા નહીં કરવું એ પણ પેલા પુસ્તકમાં છે. ઇટ ઇઝ ધેર ઇન ધેટ. ઊંઘી નથી જવું, એટલે બહુ લાંબો સમય નક્કી નહીં કરતો. બહુ લાંબો સમય નક્કી કરીએ તો ઊંઘી જવાય. થોડા સમય માટે જાગૃતતા વધારે સારી રીતે. પણ આ બધી બાહ્ય ક્રિયાઓ તેમાં આંતર ક્રિયા બહુ જ જુદી રીતે કરવાની હોય છે. અને આ મનના વિચારોને શાંત કરવું, પોતાની લાગણીઓને શાંત કરવી અને શરીરને સ્થિર રાખવું, એને માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં જે એક ઉદાહરણ આપેલું છે, કુરુમોંગાનેવ સર્વશઃ, જેમ કાચબો માલથી પોતાના અંગ પોતાના કોચલામાં અંદર લઈ લે છે, એમ આપણા મનમાંથી બહાર જતા બધા વિચારો, લાગણીઓ, એ બધી પ્રવૃત્તિઓ ઇન્દ્રિયના વિષય સાથેના સંપર્કોમાં તે એ મન અને શરીર અને પ્રાણને પોતાની અંદર સંકેલી લેવા. અને ત્યાંથી આરંભ કરવા માટે કોઈક પ્રાર્થના, કોઈક મંત્ર એનો આપણે ઉપયોગ કરી શકીએ. આપણે બધા જાણીએ છીએ શ્રી અરવિંદ સૌથી પ્રથમ જે નિર્વિકલ્પ સમાધિ સુધી પહોંચી ગયા, વડોદરામાં વિષ્ણુ ભાસ્કર લેલેને એ મળ્યા અને વિષ્ણુ ભાસ્કર લેલે એમને જે સૂચના આપી અને જે રીતે એમને મન શાંત કરવાનું કહ્યું, શ્રી અરવિંદે પોતે તે વખતે શું બન્યું તેનું પોતાના શબ્દોમાં વર્ણન કર્યું છે. વિષ્ણુ ભાસ્કર લેલે એને શું સૂચના આપી એ શ્રી અરવિંદે જાતે નોંધ્યું છે. અને જો ધ્યાન કરતા શીખવું હોય તો એ સૂચનાનું એક વાક્ય સનાતન સત્ય તરીકે કાયમ યાદ રાખવું. શ્રી અરવિંદે નોંધ્યું છે અને એ સનાતન સત્યમાં હું જેને સનાતન સત્ય કહું છું, એ વાક્ય જો આપણે ખરેખર સમજી લઈએ તો ધ્યાન કરવાનું એકદમ આસાન બની જાય. એ વાક્ય છે, થોટ્સ કમ ફ્રોમ આઉટસાઇડ. શ્રી અરવિંદો ઓન હિમસેલ્ફ, બર્થ સેન્ટિનરી લાઇબ્રેરી નું જે વોલ્યુમ છે
24 નંબર,
ઓન હિમસેલ્ફ. આપણે વાંચી જઈએ ને તો પણ પકડાય નહીં, કારણ કે આપણે વાંચતા હોઈએ તેમાં બીજી બધી માહિતીઓ સાથે એ નીકળી જાય. પણ આજે સમજવાનું છે તે એ છે કે થોટ્સ કમ ફ્રોમ આઉટસાઇડ, વિચારો બહારથી આવે છે. આ સત્ય આપણે સમજવાનું છે. આપણે શું કરીએ છીએ, આ મારો વિચાર, અને આપણે શું કહીએ છીએ કે આ મારા મનની અંદરના વિચારો મને પજવે છે, એની પર મારો કોઈ કાબુ આવતો નથી, અને આ મારું મન કેવું છે. અમદાવાદના જે બીઝીમાં બીઝી ચાર રસ્તાઓ હોય, ચાર નહીં 6-7 જ્યાં ભેગા થતા હોય, ઊંટ ગાડી પણ આવે ને સાયકલ પણ આવે ને ચાલતો પણ આવે ને ટ્રક પણ આવે ને બસ પણ આવે અને કાર પણ આવે ને સ્કૂટર પણ આવે ને મોટરસાયકલ પણ આવે અને ભૂલે ચૂકે કોઈ બાવો હાથી લઈને પણ આવે. આ મનની અંદર જે વિચારો આવે જાય એ એટલું તો ટ્રાફિક જામ અંદર થઈ જાય, આપણને એમ થાય કે હું આ ગૂંચ કઈ રીતે ઉકેલું. તેની આ ચાવી યાદ રાખવાની છે કે થોટ્સ કમ ફ્રોમ આઉટસાઇડ. આપણે અત્યારે આ રૂમમાં બેઠા છીએ, વી આર ઓલ સિટિંગ ક્વાયટલી. આ બાજુનું બારણું સ્વિચ ખુલ્લું છે, આ મુખ્ય બારણું ખુલ્લું છે, આ બારણું ખુલ્લું છે, એમ આપણા મનના બારી બારણાઓ કાયમ ખુલ્લા હોય છે. અને અત્યારે એક પતંગિયું જો બહારથી આ રૂમમાં દાખલ થાય, અને પતંગિયું દાખલ થાય અને પતંગિયું અહીં આ રૂમમાં ઉડે, પતંગિયાના ઉડાનનો કે પતંગિયાના મોઢાનો કોઈ અવાજ હોય નહીં, શાંતિથી એ દાખલ થાય અને એનું ઉડાન કેવું હોય, આપણે જેને તરથી દિશા નક્કી કરી શકીએ નહીં, ડાબે જમણે ઉપર નીચે એ ક્યારે કયો ટર્ન લેશે, પણ એ પતંગિયું જેમ ઉડે તેમ કોઈક વિચાર આપણા મનની અંદર બહારથી દાખલ થઈને અંદર ઉડે છે અને પછી કોઈક એક બીજી બારી કે બારણામાંથી બહાર નીકળી જાય છે. ટ્રાય ટુ ઓબ્ઝર્વ, ટ્રાય ટુ ઓબ્ઝર્વ. આ પતંગિયાની જેમ જેમ પતંગિયું બહારથી આવ્યું તેમ કેટલીક વખત ચકલીઓ ચી 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 કરતી ઘૂસી આવે અને કોલાહલ કરે થોડો. જો ટોળામાં આવી હોય તો ચાર પાંચ એકબીજા જોડે લડતી, અને તેવા વિચારો પણ બહારથી આપણા મનના કમરામાં દાખલ થઈ જાય અને પોતાની હાજરી પુરાવે કે હું છું, હું છું, હું છું, અને પછી કોઈ બીજી બારી કે બારણામાંથી બહાર નીકળી જાય. કોઈક વખત કાગડા જેવા વિચારો આવી જાય, કર્કશ, અને આપણા મનની અંદર કંઈક ચમકતી વસ્તુ પડી હોય તે ઉંચકીને લઈ જાય, કંઈક ખાવાનું ખુલ્લું રહી ગયું હોય તો ભજિયું આખું ઉંચકીને લઈ જાય, એવો વિચારો પણ આવે. બટ પ્લીઝ નો કે બારણું ખુલ્લું રહી ગયું ને કૂતરા જેવા વિચારો પણ આવે, બારણામાંથી આવે જે ઉડતા નહીં હોય, પણ આ બધા વિચારો જીવ જંતુ પશુ પક્ષી જેવા માનવ બહારથી રૂમમાં આવે તેવા બહારથી આપણા મનમાં આવે છે. આ વિચારો હંમેશા બહારથી આપણા મનમાં આવે છે. આપણને થશે કે ના ના, પણ આ તો મારો વિચાર, મારામાંથી જ, મારો ઓરિજિનલ થિંકિંગ. શ્રી અરવિંદે કહ્યું છે કે ઓરિજિનલ થિંકિંગ હોવું જોઈએ, હોવું જોઈએ ને યોગેશભાઈ? કોના ઘરમાં કબૂતરે માળો બાંધેલો, કોને અનુભવ છે? કબૂતરને આપણા આખા ઘરની તમામ બારી બારણા અને ભૂગોળો ખબર હોય. એક વખત ઓચિંતી આપણને ખબર પડે કે આ કબાટની ઉપર કે આ કંઈક ઉપર બારસાખના ખાંચામાં કંઈક અવાજ આવે છે અને આપણે જોઈએ તો બે બેઠેલા હોય, બે બેઠેલા હોય એટલે આપણે એને ઉડાડીએ, એટલે એક બારીમાંથી બહાર જાય, ગોળ ફરીને બીજી બારીમાંથી પાછા આવીને ત્યાં જ બેસે. કબૂતર જેવું દિશા અને ભૂગોળ જાણનારું પક્ષી આટલું સુલભ આપણને બીજું કોઈ નથી. અને તમે એને ઉડાડો અને પછી ત્યાં બેઠેલું ત્યાં જઈને જુઓ કે એ તો બધી દાંતણની ચીરીઓ ભેગી કરેલી છે અને અહીંયા તો કચરો ભેગો કર્યો છે, માળો બનાવે છે, ચલો સાફ કરીએ, તો બે ઈંડા દેખાય, મૂકી જ દીધેલા હોય, આપણને ધ્યાન આવે તે પહેલા જ. નાઉ એ બે ઈંડા જોઈને આપણી અંદરની આપણી દયા જાગે કે ભાઈ આ ઈંડા તો ફેંકી નહીં દેવાય, રહેવો દો, એમાંથી બચ્ચા થશે, ઉડી જશે, એટલે આપણે માળો કાઢી નાખીશું. બિફોર એ બચ્ચા મોટા થઈને ઉડે બીજા બે ઈંડા મૂકાઈ જાય. ઓરિજિનલ બે કબૂતર ક્યાંથી આવેલા? બહારથી આવેલા. એ બહારથી આવેલા કબૂતર આપણા મનની અંદર ઈડા મૂકી દે અને આપણે એમ માનીએ કે આ તો મારો, મારી અંદર જન્મેલો વિચાર છે. પ્લીઝ નો, જે સાફ સફાઈ કરવાની છે, જે મનને શાંત કરવાનો છે, એમાં પહેલી ચાવી, ગુરુ ચાવી એ છે કે આ જે બારી બારણા ખોટા ખુલ્લા રહી જાય છે એ યોગ્ય વ્યક્તિ અને યોગ્ય વસ્તુ માટે જ અમુક સમયે જ ખુલે, બાકી એ બંધ રહેવા જોઈએ. કેટલું સરસ, કેટલું આસાન થઈ જાય. અને તેથી આ ધ્યાનની પ્રક્રિયાની જે સહેલી રીત છે તેનું પહેલું પગથિયું છે તે આપણા મનની અંદર દાખલ થતા વિચારોને જોવા. પહેલી ક્રિયા શું કરવાની? શાંત બેઠા, જગ્યા નક્કી કરી, સમય નક્કી કર્યો, અમુક દિવસો સુધી આ કસરત જે આપણે મનની કરવાની છે તેમાં we have to sit. અને એ મન મલ્ટી ચેનલ ટેલિવિઝન જેવું, આપણે કાયમ રિમોટ લઈને બદલ્યા કરીએ, સર્ફિંગ કરીએ, ક્યાં તો કોમ્પ્યુટર પર, ક્યાં તો ટીવી પર, તેમ જુદા જુદા દ્રશ્યો વિચારો એને આપણે જોવું કે આ આવ્યું, આ ગોળ ફરે છે, આ બેઠું, આ કાગડો બોલે છે, આ ચકલી બોલે છે, આ આ બાજુથી પાછું બહાર ગયું. ફાઇન, ધેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ ટુ બી લર્ન્ડ. પહેલી કસરત મેડિટેશનની આ. બીજી સ્ટેજ, સામાન્ય રીતે એવું બનતું હોય છે કે વિચાર આવે તેની જોડે આપણે પણ ચાલી જઈએ છીએ. આવે ખરો વારથી, પણ આપણને લઈને ચાલી જાય. આપણે અત્યારે ક્યાં બેઠા છીએ? શ્રી અરવિંદ સાધના કેન્દ્રમાં. શરીરથી હાજર, પણ મનથી ક્યાં હાજર? ક્યાં ના ક્યાં પહોંચી જવાય? એ જે વિચાર આવ્યો, મને મારી અમેરિકામાં રહેતી દીકરી યાદ આવી, ખાસ વાત પૂરી થઈ ગઈ. હું અત્યારે ધ્યાનની વાત સાંભળું તેને બદલે હું સંપૂર્ણ એની હાજરીમાં પહોંચી જાઉં. શરીર ક્યાં અને મન ક્યાં? આ વિચારોનું જોર છે આપણી ઉપર. અને જેમ સમુદ્રના મોજા આપણને ઉંચકીને અફાળે, પોતાની જોડે તાણી જાય, એમ આ વિચાર એની જોડે આપણને લઈ જાય છે. એટલે પહેલું શીખવાનું કે વિચાર બહારથી આવે છે, પહેલું સમજવાનું કે આ વિચારોને મારે જોવાના છે. બીજું જે કરવાનું તે એ કરવાનું કે હું મારા વિચાર નથી, હું વિચારથી જુદો છું, હું વિચાર જોડે જવાનો નથી. I am not going to be swept away. હું વહી જવાનો નથી, હું તણાઈ જવાનો નથી. ટેલિવિઝન પર કે સિનેમામાં આપણે જોતા હોઈએ અને ટ્રેજેડી હોય એટલે રડવું આવી જાય, મમ્મીને રડવું આવી જાય, આંખમાંથી પાણી નીકળે, એટલે દીકરી કે દીકરો શું કે, આ તો સિનેમા છે, તમે રડો જ શા માટે? આ કઈ થોડી વાસ્તવિકતા છે, પેલો ખરેખર થોડો મરી ગયો છે. એક બહુ ગજબનો જોક કરવામાં આવેલો, એક નાનક નામ જહાજ હૈ કરીને પંજાબી પિક્ચર હતું, ગુરુ નાનક ને વિશે. સરદારજીના જોક બહુ ચાલતા હતા તે જમાનામાં, હું કોલેજમાં હતો ત્યારે. અને લોકો એમાં જે જોક બનાવવામાં આવ્યો હતો તે કે સરદારજીઓ જોવા જાય છે આ પિક્ચર, પણ બધા થિયેટરની બહાર જોડા કાઢીને પિક્ચર જોવા ગયા છે. અસલના બધા જાણે છે કે અસલ રામાયણ નું પિક્ચર આવ્યું હતું, એ બધા જોવા જાય તો રામ દેખાય એટલે નમસ્તે કરે. We become one with our thought. But we know કે આ તો ચલચિત્ર છે, આ મારા વિચારો જે છે તે હું નથી, એની જોડે હું ખેંચાઈ જવાનો નથી. Start separating yourself from the thought. Don't be taken away by your thought. આ એક આગલી પ્રક્રિયા થઈ. હું મારા વિચાર નથી એને પહેલાને શું કહેવાય, આપણે થવાનું દ્રષ્ટા, ઓબ્ઝર્વર. બીજાને શું કહેવાય, સાક્ષી. તો દ્રષ્ટા કેવો છે, ટ્રાફિક જામમાં છે કે પોતાને ટ્રાફિક જામમાં જુએ છે, અને સાક્ષી કેવો છે, ટ્રાફિક જામ જે જગ્યાએ થયો છે તેમાં નથી, એ બાજુના મકાનની બાલ્કનીમાંથી જુએ છે. યુ સી યોર માઇન્ડ. હવે તો બહુ આસાન થઈ ગયું છે, દુકાનોની અંદર ઓફિસની અંદર સીસીટીવી લાગેલા જ હોય છે, અને તમને દેખાયા કરે કયા બારણેથી કોણ આવે છે ને ક્યાં શું જાય છે. જસ્ટ લાઈક ધેટ, કયો વિચાર કોણ શું કરે છે. Don't go away with it. Separate yourself. Become a witness. Sakshi. Pachi. Pachi ni je stage aave. E stage aave te chhe. Anumanta. Kaya vichar ne aavva devo? Nahi, kaya vichar ne nahi aavva devo. E apna hat. કયા વિચારને આવવા દેવો ને નહીં આવવા દેવો. તને ઓફિસમાં બોસ બેઠેલા હોય ને, તને બહાર એક રિસેપ્શનિસ્ટ બેઠાડેલી હોય, અને એની કેબિન જે હોય એ કેબિનમાં વન વે ડાર્ક ગ્લાસ હોય, અંદરથી બહારનું બધું દેખાય, બહારવાળાને અંદરનું કશું દેખાય નહીં. ને રિસેપ્શનિસ્ટને શું કહ્યું હોય, મને ફોન કર્યા વગર કોઈને અંદર આવવા દેવાનું ને, પહેલા મને કહેવાનું, અને અવેલેબલ ઓનલી ઓન એપોઇન્ટમેન્ટ. પાટિયું મારી દીધેલું હોય, બે જાતના પાટિયા હોય, ડોક્ટર મીટ્સ ઓનલી ઓન પ્રાયર એપોઇન્ટમેન્ટ, અથવા નો એડમિશન વિધાઉટ પરમિશન. પેલો અંદર બેઠો હોય તેને દેખ્યા કે કોણ આવ્યું છે કોણ નથી આવ્યું, એમ આપણને આપણા વિચારો બહારથી દાખલ થાય કે દેખાઈ જવા જોઈએ કે હવે આ વિચાર મારા મગજની અંદર દાખલ થઈ ગયો છે, અત્યારે મને ઉપયોગી છે, મારે એને ટાઈમ આપવાનો છે. અરે આ તો મફતની ચા પીવા આવેલો છે, એ સાથે સાથે સમય પણ ખાઈ જાય. રિસેપ્શનિસ્ટ ફોન કરે કે આ આવ્યા છે, એને ચા પીવડાવ ને કહે કે આવતીકાલે આવે, આજે મારી પાસે ટાઈમ. You can avoid your thoughts. એ વિચારની જોડે કુસ્તી નહીં કરો, એ વિચારની જોડે લડાઈ નહીં કરો. એ વિચારને, જે વિચાર જોઈતા નથી તેને તમે પરાસ્ત કરવાનો પ્રયાસ નહીં કરો, એને પટાવી લો, સમજાવી લો. એને કહો કે આજે નહીં કાલે, કાલે આવે નહીં નહીં, આજે નહીં કાલે, પાછો આવે નહીં નહીં કાલે, સમજી જશે કે તમને ઇન્ટરેસ્ટ નથી, નહીં આવશે પછી લડ્યા વગર. પણ જો એ આવ્યો હોય ને તમે કહો ખબરદાર, જો મારે ત્યાં તું પાછો આવ્યો હતો, કે ભાઈ તું કોણ છે, હું કેમ નહીં આવું. ચાલી કુસ્તી, એ કુસ્તી ચાલી તો એ વિચારની જોડે વધારે તકલીફ થશે. એની જોડે કુસ્તી કરવાની, મનની જોડે કુસ્તી કરવાની જરૂર નથી. વિચારને સમજો, એ સ્થિતિ આવશે અનુમાનતા, પરમિશન આપનારને, એ અનુમતિ આપે છે. અને એ અનુમતિ આપ્યા પછી જેને દાખલ કરવા તેને દાખલ કરે છે, જેને દાખલ નહીં કરવા તેને દાખલ આપણે કરતા નથી. અને પછી એક અવસ્થા એવી આવે કે આપણે એમ નક્કી કરીએ કે મારા મનમાં કોઈ વિચાર નહીં જોઈએ. શું આવ્યું, દિવાળી. શું સાફ કરું છું, મારા બધા કાતરિયા સાફ કરું છું, બધા બાથરૂમની ઉપરના જે શેલ્ફ બનાવેલા છે ને એમાં બે વર્ષથી જૂની બગડી ગયેલી એક ઇસ્ત્રી મૂકી રાખેલી છે, અને એક ટોસ્ટર મૂકી રાખેલું છે, અને એક હથોડી મૂકી રાખેલી છે જેનો હાથો તૂટી ગયેલો છે, સંગલી રાખેલી છે. ચલો સાફ કરો. જે ભંગાર કાઢવાનો છે એ ભંગાર કાઢો. કોમ્પ્યુટરની અંદર બધી ફાઇલો આપણે સરખી ગોઠવવાની હોય ને, કેટલીક વખત બધી રીએરેન્જ કરવી પડે. આ બધું આની અંદર સાફ તમે કરી શકશો અને જગ્યા ખાલી કરી શકશો. આ વિચાર નહીં જોઈએ, આ વિચારનું હવે કામ નથી, આને બહાર કાઢો, આ નહીં જોઈએ, અને ધેન યુ વિલ be in a position to empty your mind, and when you have created the space, peace will descend. અને આજ આપણે પહેલું લેટર વાંચ્યો કે એ શાંતિ અંદર અવતરિત થાય, પ્રસ્થાપિત થાય, અને યોગનો આરંભ. હનુમંતા, તમે આનંદના વિચારો કરી શકશો, પ્રાર્થનામાં એકાગ્રતા કરી શકશો, વિચાર રહિત તમારા મનને કરી શકશો, અને જ્યારે એ સામર્થ્ય આવે ત્યારે કઈ સ્થિતિ કહેવાય? સ્વરાટ. તમારા મન પર તમારું પોતાનું શાસન છે, અને એક વખત એ પ્રસ્થાપિત થાય પછી તમે તમારા વિચારો સભાનતાપૂર્વક આકાર આપીને બીજાને મોકલી શકશો, બીજાના મનમાં શું ચાલે છે તે સમજી શકશો. તમે જાતે શાંત થશો અને તમારી હાજરીમાં બીજા એની મેળે શાંત થશે. સમ્રાટ, આ શબ્દો દ્રષ્ટા, સાક્ષી, હનુમંતા, શ્રી અરવિંદના વાપરેલા શબ્દો છે. આ મનની અંદર વિચાર જોડે કુસ્તી કર્યા વગર વિચારોને કાબુમાં લેવાની એક આસાન પ્રક્રિયા તમને બતાવી છે. એમાં પ્રાર્થના મદદરૂપ બને છે, એમાં કોઈક વખત આપણે કોઈક મંત્ર લઈને બેસીએ તો એ મદદરૂપ બને છે, કોઈક વખત આપણે કોઈક ચિત્રની સામે, કોઈ મૂર્તિની સામે આંખ ખુલ્લી રાખીને બેસીએ, માતાજીની આંખોમાં આંખો મેળવીને બેસીએ, શ્રી અરવિંદની આંખોમાં આંખો મેળવીને બેસીએ, તો એ એક જુદી રીતનું ધ્યાન બને છે. અને શ્રી અરવિંદ અને શ્રી માતાજી આપણને બીજી જે ધ્યાનની રીત સમજાવે છે કે આપણા શરીરની અંદર ત્રણ જગ્યાઓ એવી છે કે જ્યાં આપણે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જ્યાં આપણે આપણી ચેતનાને કેન્દ્રિત કરીને ત્યાં જે દિવ્ય તત્વ છે તેની પર એકાગ્રતા કરવાની છે. એક છે આપણા હૃદયનું ચક્ર, જ્યાં ચૈત્ય પુરુષનું સ્થાન છે. બીજું છે મસ્તિષ્કની ઉપર, જ્યાં જીવાત્માનું સ્થાન છે. અને ત્રીજું છે બે આપણી ભાંભરની વચ્ચે, જ્યાં આપણે બિંદી તિલક ચાંદલો કરીએ છીએ, જ્યાં ત્રીજી આંખ આજ્ઞા ચક્ર છે. ખૂબ સરસ રીતે આપણે આપણા મનને શાંત કરીને, શરીરને સ્થિર રાખીને, લાગણીના આવેગોમાંથી, પ્રાણના આવેગોમાંથી મુક્ત થઈને દિવ્ય સત્તા જ્યાં બિરાજમાન છે ત્યાં તેના સંપર્કમાં આવી શકીએ છીએ. આ બધી પદ્ધતિઓ થઈ. દરેક વ્યક્તિ પોતે પોતાની આગવી પદ્ધતિ પોતાની જરૂરિયાત પ્રમાણે વિકસાવી શકે છે. આ અગત્યની ક્રિયા એ છે કે મન શાંત થવું જોઈએ અને આપણે કશેક કેન્દ્રિત થવું જોઈએ. જે ધ્યાન નથી જ કરી શકતા, એ બહુ પ્રયત્ન કર્યો ભાઈ, બહુ પ્રયત્ન કર્યો. કેટલો? અઠવાડિયા સુધી એ બહુ નહીં કહેવાય, મહિનાઓ સુધી બહુ નહીં કહેવાય, વર્ષો સુધી. ઓકે, શું થયું? નથી થતું ધ્યાન, નહીં કરે. શ્રી માતાજીનું એક વાક્ય છે, બહુ ગજબનું વાક્ય છે. વન કેન પ્રોગ્રેસ થ્રુ મેડિટેશન, બટ થ્રુ વર્ક, પ્રોવાઇડેડ ઇટ ઇઝ ડન ઇન ધ રાઇટ સ્પિરિટ, વન કેન પ્રોગ્રેસ 10 ટાઈમ્સ મોર. એક જણાએ બ્રહ્મલીન મુનિ મહારાજ બનવાની જરૂર નથી. કેટલાકને માટે કંઈક જુદું પણ બનતું હોય છે. હું એક્ઝેક્ટ એ શબ્દો તમારી સામે વાંચીશ, શ્રી માતાજીના. તમે ધ્યાન દ્વારા પ્રગતિ કરી શકો છો, બટ થ્રુ વર્ક, પરંતુ કર્મ દ્વારા, પ્રોવાઇડેડ ઇટ ઇઝ ડન ઇન ધ રાઇટ સ્પિરિટ, એ શરતે કે તમે એ કર્મ સાચા વલણથી, સાચા ભાવથી કરો. One can progress 10 times more. તમે 10 ગણું વધારે પ્રગતિ સાધી શકો છો. What is the work to be done in the right spirit? Right spirit માં કામ કરવું એટલે શું? Let us see. Work done with the right attitude is the easiest means. That is, work done without desire or ego. Karma તમામ ઈચ્છાઓ અને અહંકારથી મુક્ત થઈને જે કરેલું હોય તે કર્મ. કોઈ પણ કર્મથી તમે ધ્યાન કરતા વધારે વિકાસ સાધી શકો એવું માની લેવાની જરૂર નથી. કોઈ પણ કર્મથી સાધી શકો, પણ તમામ કામનાઓ ઈચ્છાઓથી મુક્ત અને અહંકારથી મુક્ત થઈને કરેલું કર્મ, આ શ્રી અરવિંદના શબ્દો છે. The right attitude in work. Work done without desire or ego. Rejecting all movements of desire, demand or ego when they come. આ વિચારો નીકળી જાય ને મનમાંથી, તેમ કર્મ કરતી વખતે જે અહંકારનો ભાવ પ્રગટે તેને કાઢી નાખવાનો હોય, એ પણ બહારથી આવે એ વિચાર પણ, અને એ જે બધી પ્રાણના લેવલ પર કામનાના આવેગો, ઈચ્છાઓ અને લાગણીઓના ઉભરા, એ બધાને શાંત કરીને છોડી દેવાના અને કર્મ કરવાનું. Rejecting all moments of desire, demand or ego when they come, done as an offering to the Divine Mother with the remembrance of her and a prayer to her to manifest her force and take up the action so that there too and not only in inner silence you can feel the presence and its working. માતાજીને યાદ કરવા, માતાજીને પ્રાર્થના કરવી, માતાજીને શરણાગત થવું અને એ કર્મ પણ માતાજીને અર્પણ કરી દેવું કે જેથી ત્યાં પણ તમે કર્મમાં પણ એની હાજરી અનુભવો. આપણા યોગની અંદર સૌથી મહત્વની વાત જે યાદ રાખવાની છે, સૌથી સુંદર વાત જે યાદ રાખવાની છે, ગઈકાલ સાંજથી અત્યાર સુધી મેં જે કહ્યું તે બધું ભૂલી જતો, વાંધો નથી. કારણ કે શેઠની શિખામણ ક્યાં સુધી હોય? જાપા સુધી હોય. અને આપણને કેટલું યાદ રહે, ભગવદ્ ગીતા આખી કહી કૃષ્ણ ભગવાને અર્જુનને, પછી 18મા અધ્યાયના અંતમાં પ્રશ્ન કરે અર્જુનને, કશ્ચિત એતત શ્રુતમ પાર્થ ત્વયા એકાગ્રેણ ચેતસા. હે પાર્થ, હું આ 18 અધ્યાય ટોટલ 700 પણ અત્યારે પહોંચ્યો છું 690 પર, એમાંથી કંઈક તે તારા એકાગ્ર ચેતનામાં સાંભળ્યું? આવો પ્રશ્ન પૂછવો પડે. અને હકીકત એમ છે કે આખું મહાભારતનું યુદ્ધ પૂરું થાય ને અર્જુન કૃષ્ણ ભગવાનને કે, ભગવાન હું ગીતા ભૂલી ગયો, તમે મને પાછી ગીતા બોલી ભૂલી જવું પણ સ્વાભાવિક છે. પણ અત્યારે હવે હું જે કહીશ એ ભૂલતા નહીં. આ આપણા આખા યોગની ચાવી માત્ર 3 શબ્દોમાં માતાજીએ આપેલી છે. 3 શબ્દો તો યાદ રહે નહીં ને? મેં 5 શબ્દો શીખવ્યા છે, તેનાથી જુદા છે. એ 3 શબ્દોમાં બીજો શબ્દ પહેલા કહું, એ શબ્દ છે એન્ડ, ANDE. એટલે તો ખરેખર 2 શબ્દ યાદ રાખવાના છે. યોગેશભાઈ તો યાદ છે, રિમેમ્બર એન્ડ ઓફર. આ માતાજીએ ચાવી આપી. રિમેમ્બર, યાદ કરો, મા ભગવતી, મા ભગવતી, મા પ્રભો, કોન્સ્ટન્ટ રિમેમ્બરન્સ. અને જે કરીએ તે કાય ન વાચા મનસેન્દ્રિય એરવા ઓફર, અર્પણ કરી દો, આપી દો, મા ભગવતીને સોંપી દો. રિમેમ્બર એન્ડ ઓફર. કોઈ આવ્યું, ગાળ દીધી, થેન્ક યુ, હે મા આ ગાળ આવી છે, આ ગાળ તને આપી. હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ને એટલે મને ટ્રાન્સફર એન્ટ્રી બહુ ગમે. ટ્રાન્સફર એન્ટ્રી એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવાની હોય તે એકાઉન્ટન્સી માટું જ શીખ્યા. એકાઉન્ટન્સીનો સાર, જે કંઈ પણ તમારે ત્યાં ડેબિટ વોટ કમ્સ ઇન એન્ડ ક્રેડિટ વોટ ગોઝ આઉટ, અહીંયા અહીંયા તો જે કંઈ પણ હોય એ જે આવે તે જે આવે તે આવવા દો અને જે જાય તે માતાજીને ખાતે મોકલી આપો. આપણા ખાતામાં બેલેન્સ રાખીએ તો આપણને તકલીફ થાય. રિમેમ્બર એન્ડ ઓફર. ખૂબ વખાણ કર્યા કોઈએ, એ આ તો સાચવવા પડશે, હે આ તો ન્યૂઝપેપરનું કટિંગ છે, ફાઇલ બનાવો. નો, ઓફર. Remember and offer. I am going to take 5 minutes more. 5 minutes વધારે લઈશ. તદ્દન આરંભમાં મેં કહ્યું હતું કે મા અને શ્રી અરવિંદની હાજરીમાં આપણે બેસવું છે. અને એમની હાજરીના પ્રભાવથી પ્રભાવિત થવું છે. આ સૌથી મોટી ધ્યાનની પ્રક્રિયા છે. હું તમને શ્રી અરવિંદના શબ્દો બે વાક્યો વાંચીશ અને આપણે પૂર્ણ કરીશું. કેવી રીતે ધ્યાન કરવું, શું કરવું, સાધના કેટલી અઘરી થઈ ગઈ, રિમેમ્બર એન ઓફર. તેરા તુજકો અર્પણ ક્યા લાગે મેરા, કેટલું સિમ્પલ. અને ધ્યાન કરવું છે, લો જુઓ, શ્રી અરવિંદના વાક્ય જે આશ્રમની અંદર 17 નવેમ્બર 2003 ને દિવસે મેસેજ કાર્ડમાં બધાને આપવામાં આવ્યા હતા, તે સિટિંગ કામ એન્ડ ક્વાયટ રિમેમ્બર ધી મધર એન્ડ ઓપન યોરસેલ્ફ ટુ હર. સ્થિર, અચંચળ, મૌન, શાંત બેસીને માતાજીને યાદ કરો, રિમેમ્બર ધ મધર એન્ડ ઓપન યોરસેલ્ફ ટુ હર. અને શ્રી માતાજી પ્રતિ તમારી જાતને ખુલ્લી કરો. This is the rule of meditation. આ ધ્યાનનો નિયમ છે. આખું ધ્યાન આવી ગયું. આખું લેક્ચર પણ ભૂલી જાઓ ધ્યાન વિશેનું. કોઈ યાદનો વાંધો નથી. પહેલી વસ્તુ યાદ રાખજો, કરવાનું શું છે, રિમેમ્બર એન્ડ ઓફર. બીજું શું છે, એની હાજરીમાં બેસીને એને યાદ કરીને આપણી જાતને એને સોંપી દેવાની છે. આ મેડિટેશનનો નિયમ છે. સિટિંગ કામ એન્ડ ક્વાયટ રિમેમ્બર ધ મધર એન્ડ ઓપન યોરસેલ્ફ ટુ હર. This is the rule of meditation. હવે આમાં શું શીખવે, આશ્રમની અંદર ધ્યાન કરતા પહેલા કોઈ ધ્યાનનો ક્લાસ તો ચાલતો નથી. માતાજીએ જાતે પણ કોઈ દિવસ હવે ડાબુ નસકોરું દબાવો, હવે ઊંડો શ્વાસ લો, હવે મન શાંત થઈ ગયું, હવે શવાસન કરો, નહીં, એવું ધ્યાન નથી શીખવ્યું. આજે પણ કોઈ શીખવતું નથી. આપણા કોઈ કેન્દ્રમાં આપણે કોઈ કોઈને શીખવતા નથી. શું બને છે, એટમિક એનર્જી જ્યાં હોય, જ્યાં અણુ મથક હોય, તેમાં એટમિક રેડિયેશન હોય. આપણે સભાન હોઈએ કે નહીં હોઈએ, એ રેડિયેશન આપણને લાગે, એ વિકિરણની પ્રક્રિયા આપણને લાગે, આપણા પર અસર કરે. અહીં શ્રી અરવિંદના દિવ્યાંશ જો પ્રસ્થાપિત હોય, અહીં જો માં ભગવતી શ્રી અરવિંદને આપણે હાજર જાણતા હોઈએ, અનુભવતા હોઈએ, તો એમની જે ઉપસ્થિતિ છે એના પ્રભાવથી આપણે ઓટોમેટિક પ્રભાવિત થઈએ થઈએ ને થઈએ જ. સિટિંગ કામ એન્ડ ક્વાયટ રિમેમ્બર ધ મધર એન્ડ ઓપન યોરસેલ્ફ ટુ હર. ધીસ ઇઝ ધ રૂલ ઓફ મેડિટેશન. તડકામાં જઈને ઊભા રહીએ સૂર્યની હાજરીમાં, પછી આપણે કઈ કરવાનું નહીં, સૂર્ય આપણી પર કામ કરે. શ્રીમાન શ્રી અરવિંદની હાજરી, ઇન ધ નાઇટ એઝ ઇન ધ ડે, બી ઓલવેઝ વિથ મી. ઇન સ્લીપ એઝ ઇન વેકિંગ, લેટ મી ફીલ ઇન મી ઓલવેઝ ધ રિયાલિટી ઓફ યોર પ્રેઝન્સ. Let it sustain and make to grow in me truth, consciousness and bliss constantly and at all times. We remain quiet for a minute.